વિશેનું નવું પુસ્તક બહાર પડ્યો છે, બેન્સીનો જ્ઞાન વૈભવ. એનામાં થોડુંક આપણે વાંચીએ કે એમને સહજપણે આવેલું સ્મરણ કેવું હતું, એમાં કેવી ભવિષ્યની સારી આગાહી અને સરસ સ્મરણ હતું તેનું થોડુંક છે. બેન્સીનો જ્ઞાન વૈભવ, જાતિ સ્મરણ વિશેની નવું જ પુસ્તક હજી હમણાં જ બહાર પડ્યું છે. પૂજ્ય બેન્સી ચંપાબેનનું સ્વાનુભૂતિયુક્ત જાતિ સ્મરણ જ્ઞાન, તેમની નોટબુકમાંથી પોતાના જ હસ્તાક્ષરમાં નોંધ લખેલી છે. એમાં આપણને કંઈક હિત થાય એવું છે થોડુંક છે, એ ઉપરથી આપણે લેવું છે. શ્રી સર્વજ્ઞને નમસ્કાર. શ્રી ગુરુદેવના મહાન ઉપકાર વડે પૂર્વ જન્મનું તથા શ્રી સદગુરુદેવના પૂર્વ જન્મનું વગેરે વગેરે સહજ સ્મરણ ચૈત્રવદ આઠમ માંડી અમુક અમુક દિવસોમાં આવ્યું એવા શ્રી સદગુરુદેવને પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો. પોતાને 1993 ચૈત્રવદ આઠમ સોનગઢમાં સમિતિ જેણે જોઈ હોય એની બાજુના કોર્નર ઉપર લાઠીનો ઉતારો કહેવાય છે, ત્યાં જ એમને રૂમમાં થયું હતું. લગભગ પ્રવચન પછી 10 ને કે એ પછીનો ટાઈમ હશે ત્યારે એમને એ વાત 6 મહિને ગુરુદેવસિંહને કરી હતી. જાતિ સ્મરણ થયું પછી 6 મહિને બહાર પડવાની, એમાં સરસ શબ્દો આવે છે, આ અંદર રહેવાની ભાવના છે. જગતમાં પ્રસિદ્ધિ માન નહોતું જોતું કે આવું જાતિ સ્મરણ થયું, આવું થયું. પોતાને જ્ઞાન ખરેખર અંતરમાં પચાવ્યું હતું, વૈરાગ્યની એટલી ભાવના હતી. હવે 93 એટલે અત્યારથી 59 વર્ષ સમજી લો, 93 એટલે 58 વર્ષ, 58 વર્ષ પહેલા. ઓકે, 58 વર્ષ પહેલા લગભગ 93 એટલે 23 વર્ષની ઉંમરે. તો એમાં પોતાને આવ્યું એમાં ઉપકાર પણ, સદગુરુદેવને પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર હો, નમસ્કાર. આ સર્વ સદગુરુદેવનું જ છે, ગુરુદેવનો પરમ પ્રતાપ છે, એટલી નિર્માણતાથી લખે છે. અને જે ગુરુદેવસિંહને વાત લખ્યું હતું, થયું હતું ચૈત્રવદ આઠમ 1993, લખ્યું હતું 1994 માગસર સુદ 7 શુક્રવાર શ્રી સોનગઢ. શ્રી સદગુરુદેવને તથા તેમના પરમ ઉપકારને નમસ્કાર. પૂર્વ જન્મનું આવેલું સ્મરણ ચૈત્રવદ આઠમને સોમવાર 1993 સવારના 10 લગભગ. આત્મસ્થિરતા વધતા શ્રી કુંકનાચાર્ય અહીંથી મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા છે એમ સહજ, શબ્દો બહુ સરસ છે, સહજ જ્ઞાનની પર્યાય પરિણમતા, તેની સાથે તે ક્ષેત્રમાં આ આત્મા પુરુષ દેહ પણ ત્યાં બેઠો છે. શ્રી સિમંદર પ્રભુ ત્યાં બિરાજી રહ્યા છે, સામાસી કુંકનાચાર્ય ઊભા છે, શ્રી સુતકેવડી વગેરેના ટોળા ત્યાં બિરાજી રહ્યા છે, એમ સ્મરણરૂપ વેદન સહજ આવ્યું. સહજતા છે, કોઈ કલ્પના કોઈ માને આવું હશે શું હશે, કલ્પના નથી, સપનું નથી જોયું, આખું જો દેખાણું એટલે કોઈ કે વિચારમાં કલ્પના થઈ ગઈ, સપનું નહીં, સ્મરણ રૂપ વેદન અંદર માંથી જ્ઞાન ખીલેલું આવ્યું છે, સહજ આવ્યું છે. પાછું કૃત્રિમતા નથી, એક પણ શબ્દમાં એક પણ વાક્યમાં ક્યાંય પણ કૃત્રિમતા નથી, સહજ દશા જેમ આવી છે તેમ લખ્યું છે. બહુ સરસ શબ્દો છે, આ તો પુસ્તક દરેક આત્મધર્મના ગ્રાહકોને ભેટ આવવાનું છે. એમાં આપણને એમની અગાધતા, જ્ઞાન અને જ્ઞાનને પચાવનારું વૈરાગ્ય, બે જીવનમાં ક્યાંય બહાર પડીને પ્રસિદ્ધિ મેળવી કે એવો ભાવ નહોતો. શ્રી કુંદકુંદ આચાર્ય તદ્દન વસ્ત્ર રહિત દિગંબરપણે હતા, મોટો યોગેશ્વર જેવો તેમના દેહનો દેખાવ હતો. યોગેશ્વર મોટા હોય એમના રૂવાડે રૂવાડે દેહાતીત દશા દેખાતી હતી. એમના દેહનું કદ ઊંચું હતું, એમના શરીરનો વર્ણ બહુ ધોળો નહીં, બહુ રાતો નહીં, એવી જાતનો હતો. પીછી કે કમંડલ એમની પાસે નહોતા, શરીર પાતળું નહોતું પણ ઠીક ઠીક ભરાવદાર હતું. તીર્થંકર સિમંદર પ્રભુના શરીરમાં હીરામાં જેમ ચમક થઈ રહ્યો હોય એવી રીતે કંઈક ચમક જેવું પરિણમન થઈ રહ્યું હતું. સિમંદર પ્રભુના ગળામાંથી અવાજ છૂટતો હતો, તે અવાજમાં એકાકારતા હતી, સરખો એક સરખો અવાજ, તે એકાકારતામાં સમજી શકાય એવી જાતના કંઈક આકારો પડતા હતા. તેમની વાણી અને શરીર બધું જાણે આત્માથી છૂટું છૂટું તરતું તરતું જણાતું હતું. આ શ્રી સિમંદર પ્રભુ અને આ શ્રી કુંકનાચાર એમ જ્ઞાન પર્યાયનું સહજ સ્મરણરૂપ વેદન પરમે છે. જ્ઞાન પર્યાયનું સહજ સ્મરણ રૂપે વેદન પરમે છે. પ્રભુ આગળ ત્યાં અધર બેસવાનું હતું, ત્યાં વાજાના ઘમકાર પડી રહ્યા હોય એમ સ્મરણ આવે છે. દેવ દુદુંબી શ્રી સિમંદર પ્રભુનો દેહ જાણે ઘણો મોટો હોય એમ યાદ આવે છે, પણ કેટલો મોટો તે માપ આવતું નથી. શરૂઆતનું છે, પછી તો ઘણું જ્ઞાન ખીલતું ગયું. હું પુરુષપણે ત્યાં છું, આ ભાવ પહેલાંનો તે પુરુષનો સીધો ભાવ છે એમ જ્ઞાનમાં સ્મરણરૂપ વેદન પરમે છે. ફરીથી પૂર્વના ભાવમાં ના વિદેની જ વાત છે, આ પેલાનો અહીંયા જે હતા એને પેલાનો શબ્દો પાછા કેવા છે, જ્ઞાનમાં સ્મરણરૂપ વેદન પરમે છે. ત્યાંની દેહ મુદ્રામાં વૈરાગ્ય દેખાય છે, સ્થિરતા દેખાય છે, બ્રહ્મચર્ય દેખાય છે. સાદા ખાદી જેવા લુગડા પહેરા હતા, બાળ બ્રહ્મચારી હતો, પરણો નહોતો, સ્ત્રી વગેરે કાંઈ ન હતું એમ સ્મરણરૂપ વેદન સહજ આવે છે. હું ઘણી વાર પ્રભુ પાસે ઉપદેશ સાંભળવા આવતો હતો, ત્યાં હું નિરીકલ સંકેત પામ્યો હતો, સ્વસન્મુખ લક્ષને વાળા કરતો એમ યાદ આવે છે. શરીરનો વર્ણ પીળા વર્ણ જેવો સહેજ ઉજળો હતો. હું નાનો બાળક હતો ત્યારે મારી માતાના ખોળામાં સૂતો હતો, હાથ પગ ઉલાળતો હતો તે યાદ આવે છે. મારે મા બાપ હતા, ઘરમાં બીજું કુટુંબ હતું, શું કુટુંબ હતું તે યાદ નથી આવતું. મારી માતાએ પીળા રંગ જેવો સાડલો પહેર્યો હતો તે યાદ આવે છે. અમારા મકાન ચકચકતા પથ્થરના ઊંચી જાતના છે અને વિશાળ હોય તેમ દેખાય છે. એ પછી થોડુંક વિસ્તાર છે, આપણે થોડોક વચ્ચે લેવું છે. આ સર્વ હકીકત જેમ સહજ સ્મરણ આવ્યું છે તેમ, એક જેટલું આવ્યું છે તેટલું, જેમ આવ્યું છે તેમ અને જેટલું આવ્યું છે એટલું, વધારીને નહીં. પછી મધ્યસ્થ ભાવથી લખાયું છે. આની પાછળનો હેતુ કોઈ બીજો મધ્યસ્થપણે, એમાં કાંઈ મરી મસાલો, જેમ કે ને કોઈની પાસેથી વાત પાસું થાય તો એમાં કાંઈ ઉમેરો ને ઘટાડો બે થતું હોય છે. ગમતી વાત હોય તેમાં થોડુંક એડ થાય, ન ગમે તો. મધ્યસ્થ ભાવથી લખાયું, જે જે વાત બરાબર સ્મરણમાં નથી આવતી તે લખી નથી લખી. શ્રી વિતરાગ આદિ પરમ પુરુષોને નમસ્કાર એમ કર્યું છે. એમાં આપણે ખરેખર એક થોડુંક આપણા માટે જે છે આખું વાંચવા જેવું છે. ઉપયોગની એકાગ્રતા થતા નરકની અસ્થિ, નરકની પૃથ્વી નજરે પડે છે. આજ જેમ બપોરના ક્યાં ગયા હતા અત્યારના યાદ આવી શકે કે નહીં? ચોક્કસ કે ત્યાં જવું પડે ફરીથી? કેટલા કલાક લાગે યાદ કરતા? એક સેકન્ડે કદાચ મોટો હશે. એમ કહે છે ઉપયોગની એકાગ્રતા નરકની અસ્થિ, નરકની પૃથ્વી નજરે પડે છે. નરકની ભૂમિ જોવા ઉપર ઉપયોગ સહજ ચાલ્યો જાય છે. હવે કેવું છે, નરકની ભૂમિ ઉપર અસુચિનો કાદવ છે. અસુચિ ખબર તો, અસુચિ એટલે ડર્ટ્સ, ડર્ટ્સ જેને કહે ને અસુચિ ડર્ટ, એનો કાદવ પથરાયેલો છે. જેમ રોડમાં અહીંયા હોય છે ને ડામર, એવી રીતે શું કહે છે અસુચિનો કાદવ. તે કાદવ દુર્ગંધથી ભરેલો છે, લોહી માંસ હાડકા જેવા પરિણમનથી પરણમેલી ભૂમિનો, ભૂમિમાં સડેલો દુર્ગંધમય કાદવ છે. લોહી માંસ હાડકા જેવા પરિણમથી પરણમેલી ભૂમિમાં સડેલો દુર્ગંધમય, એક તો કાદવ પાછો એની સાથે કેવી દુર્ગંધ છે, તેવી દુર્ગંધમય ભૂમિમાં નારકી જીવો રહે છે. તેવા સડેલા કાદવમાં નારકી જીવો જીવંત પર્યંત રહે છે. કેટલા વર્ષ? ઓછામાં ઓછા 10,000 વર્ષ અને વધારે વધારે 33 સાગર. છઢાળામાં આપણે એનું આવી ગયું છે ને વર્ણન. કોઈ કદાચ માને ન માને વસ્તુ તો છે, આજ આપણને મને દેખાતું નથી હું નથી એનો કોઈ અર્થ શું છે? મને નથી દેખાતી શું સિદ્ધ કરે છે? વસ્તુ નથી સિદ્ધ કરે છે કે આપણું અલ્પ જ્ઞાન સિદ્ધ કરે છે? આપણે શું માનીએ છીએ કે મને નથી દેખાતું એટલે એ નથી, મને દેખાતું એટલે નથી, એમ નહીં. નથી દેખાતું એનો અર્થ કે મારું જ્ઞાન હજી ઓછું છે, હીણું છે. આપણું જ્ઞાન કરીએ તો પણ આપણને દેખાય આવી શકે છે, આપણને ન દેખાય એટલે ન હોય એવી કોઈ નિયમ કે એવો કોઈ લોજિક નથી. ઈસે લોજિક, મને ખબર ન પડે મને ન દેખાય, એ કોઈ લોજિક નથી. અહીંયા દેખ કે આવું શાસ્ત્રમાં તો વર્ણન કર્યું જ છે, પણ એને પ્રત્યક્ષપણે ઉપયોગમાં જાણનારા જ્ઞાની પણ હતા. અને એટલા માટે લખ્યું છે ખાસ આગળ, મધ્યસ્થ ભાવથી જેટલું આવ્યું અને જેમ આવ્યું, બે વાત છે. એક અક્ષર પણ વધારીને લખાણો નથી. આવી નરકની ભૂમિ છે. નરકમાં અગ્નિના મોટા મોટા ભડકાઓ છે જેની ઉષ્ણતા ક્યાંય સુધી ચાલી જાય છે. કોન્સ્ટન્ટ અગ્નિ અગ્નિ હોય છે એની ગરમી, જેમ અહીંયા કોઈ એકદમ ફાયર હોય તો થોડા વખત નજીક રહેતા એને પણ ઘણી ગરમી લાગે, એમ મોટા મોટા ભડકાઓ જેની ઉષ્ણતા ગરમી હોટનેસ શું કે હીટ ક્યાંય સુધી ચાલી જાય છે. નરકની પૃથ્વી અતિ ઉગ્ર ઉષ્ણતા રૂપે પરણેલી છે. નીચે પછી ઠંડી પણ છે, ગરમી અને ઠંડી. મોટી અગ્નિની ભઠ્ઠીઓ બળે છે, લોહી વગેરે જેવા અશુચિના ભરેલા કુંડ છે. કુંડ હવે પોટ બધા એટલે જેને આપણે અહીંયા લેક કહીએ ને, લેક જેને લેક તળાવ કહીએ, એવા સેના ભરેલા છે, લોહી વગેરે અશુચિના, જેમાં એકબીજા નારકી એને નાખે છે. અહીંયા બહુ ગમતું હોય લેકમાં, ને શું છે હોલીડેઝમાં જવું ને બહુ સ્વિમિંગ ને બધું બહુ ગમે છે, એવા પાપ કરીને જીવ જાય છે તો એવામાં નાખે છે, અગ્નિના ભડકામાં નાખે, આવા કુંડમાં નાખે છે. તે કુંડ ચામરના ચમારના ઘર કરતા વિશેષ દુર્ગંધમય છે. ચમાર ચમાર ખબર છે ને, ચામડું કેટલું દુર્ગંધ, બહુ વાસ મારતું હોય, બહુ સ્મેલ, એનામાં ઘરમાં પણ જેવી વાસ ના આવે એનાથી વધારે દુર્ગંધમય તે નરકની. આવી તો જમીન છે, આવી સ્થિતિ જેવી ચારે બાજુ છે કે ક્યાંય પણ જાય, આ બાજુ જાય અગ્નિ મળે, આ બાજુ જાય કુંડ આવે, આ બાજુ જાય તો વનસ્પતિ આવે, તો એના નીચે તલવાર જેવું એને ઘા પડે છે. દુર્ગંધ તો કોન્સ્ટન્ટ, ક્યાંય પણ બીજો કોઈ ઉપાય નથી. ભાલા બરછી ચાકા તરવાર આદિ શસ્ત્ર રૂપે પરણેલા સ્થાનો છે. ઓલરેડી એની જમીન જ એવી હોય, એવી શાર્પ હોય તલવાર જેવી, એકબીજાને ફેંકે ભાલા ઉભા હોય એવી જમીન જ હોય નેચરલી. એટલે આ કહેવાનું છે કે આ જીવ પાપ કરે છે તેના ફળમાં શું મળે છે. માનીએ આપણને કે પછી કોણ જોવા ગયું છે, રીબર્થ છે કે નહીં, પેલા હતા કે નહીં, ભાઈ પેલા નહોતા તો હું કામ આ નવા ઉત્પન્ન થયા. અને જો આપણે પછી છીએ નહીં તો પાપ કરીએ પૂન કરીએ ધર્મ કરીએ એમાં શું ફરક પડવાનો હતો. તો એક જીવ ગરીબ પૈસાદાર, એક જીવ રોગી નિરોગી, આવા ફરક શું કામ પડે છે. જે જસ્ટ બોર્ન બેબી છે એણે એવા શું પાપ કર્યા છે કે એક ગરીબને ત્યાં જન્મે છે ને એક પૈસાદારને, મોટો થઈને હવે તો પાપ કરશે પણ નાનપણમાં. તો એ દેખાડે છે કે કાંઈક પૂર્વનું સારું ખરાબ પુન પાપ કરેલું છે તો તેનું ફળ મળે છે. તે એવા શસ્ત્રોથી ભરેલી ભૂમિ છે, ક્યાંય સુધી જેની ઠંડી છે એવા દુર્ગંધયુક્ત બરફ જેવા ઠંડા પહાડો છે. ઓલી અગ્નિની વાત કરી, બરફના પહાડ, પણ એમાંથી શું આવે છે, દુર્ગંધ આવે. ક્યાંય સુધી જેની ઠંડી, ઓલી ગરમી હતી, દુર્ગંધયુક્ત બરફ જેવા ઠંડા પહાડો છે. વિસ્તા આદિના સ્થાનો કરતા અર્ધિક દુર્ગંધમય તે છે. જીવને ખરેખર કલ્પના નથી, પાપ કરતી વખતે એને કાંઈ વિચાર નથી આવતો, પણ એનું ફળ કેવું આકરું આકરું આવવાનું છે. સિવિયર કે ને આકરું. તે પહાડો બરફી બરછી ભાલા વગેરે શસ્ત્રો જેવા પરણમનથી પરણમેલા છે, એવા આકારના ને એવા જ પ્રકારના હોય છે. નરકની અશુચિમય કાદવ બીજા જીવોથી સહી ન શકાય તેવી અતિ ઉગ્ર દુર્ગંધમાં નારકી જીવો રહે છે. એની જમીનનો એક કણ પણ દુર્ગંધમય અહીંયા લાવે તો હજારો માઇલ સુધીના માણસો એની દુર્ગંધથી મરી જાય, એટલી તો દુર્ગંધ ત્યાં ભરેલી છે. અતિશય પ્રતિકૂળતાના પ્રકારોમાં અનેક શસ્ત્ર રૂપે પરણેલા સ્થાનોમાં નારકી જીવો રહે છે, અતિશય દુઃખમાં જીવન જીવે છે. આ પ્રત્યક્ષ જ્ઞાનમાં જો દેખાતું હોય તેનો વૈરાગ કેવો હશે, જેમ આપણને આપણી વાત ખ્યાલ આવે છે, બપોરના ક્યાં હતા, શું કરતા હતા, એમ જેને આવું જ સ્થાન આટલું દુઃખથી ભરેલું છે એમ જ્યાં ખ્યાલ આવે તો અંદરમાં વૈરાગ્ય થયા વગર રહે નહીં. નારકી જીવો અરસ પરસ લડતા હોય છે, ક્યાંય તેમને શાંતિનું સ્થાન નથી. શાંતિથી બે મિનિટ કે ને ભાઈ થાક ખાવા તો દે, બે મિનિટ એવું પણ ક્યાંય સ્થાન મળતું નથી. આવી અગ્નિ દુર્ગંધ અને શસ્ત્રોથી ભરપૂર સ્થાનોમાં નારકી જીવો નિરંતર દુઃખી હોય છે, વિલાપ કરે છે, રુદન કરે છે, પણ એને કોણ બચાવે? કોઈ ડેઝર્ટમાં ક્યાંય ભૂલા પડીને એકલા થઈ ગયા હોય એને કોણ, એને અવાજ કોણ સાંભળે? જ્યાં કોઈ અહીંયા આવે મોટું સહરાનું ડેઝર્ટ ને જે કોઈ કોઈ વન જંગલમાં એમ અહીંયા નારક સ્થાનમાં વિલાપ કરે, દુઃખ કરે, યાદ કરે કે પૂર્વે મેં આવું કર્યું હતું, પણ એનો કોઈ બીજો જેટલું આયુષ છે તેટલું ત્યાં રહેવું જ પડશે. સુખની ઈચ્છાએ તે જ્યાં જાય ત્યાં દુઃખી થાય છે. જ્યાં જાય એમ થાય અહીંયા બહુ ગરમી લાગે તો ચલો પાણીમાં પડું, તો પાણીમાં પણ એવું દુર્ગંધ લોહીને અશુચિનું ભરે, ત્યાંથી એમ થાય ચલો ઝાડ નીચે જાઓ, તો ઝાડ નીચે પણ એવા જ કટકા થઈ જાય એવા તલવારના, એમ જ્યાં જ્યાં ફાફા મારે છે ત્યાં દુઃખ 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 સિવાય ક્યાંય મળતું નથી. આ વાત જોવામાં આવતા જાણવામાં આવતા દયા આવે છે, કરુણા આવે છે, વૈરાગ્ય આવે છે. પોતાને ઈ જીવ પ્રત્યે કરુણા ને દયા છે, સાથે વૈરાગ્ય. ઓહો આ જીવ પાપના ફળમાં શું ભોગવે છે એનો એને ક્યારેય વિચાર આવતો નથી, ને જો વિચાર આવે તો એવા પાપથી પાછો ફેરા વગર. અને એક રીતે વિચારી આપણે એની સાથે કમ્પેરિઝન કરીએ તો આપણે પણ શું કરીએ છીએ, એ સુખને માટે જેમ ફાફા મારે છે એમ આપણે 24 કલાક ક્યાં જઈએ છીએ? સુખને માટે ફાફા જ મારીએ છીએ. ભલે આપણે બે ઘડી માનીએ કે મને સુખ મળ્યું, મને શાંતિ મળી, તરત જ બીજો રાગ વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. 24 કલાક રાગ દ્વેષ શુભ અશુભ એની ઘટમાં ચાલે. આપણને પણ એક વિષયમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, કેટલા વિષયો ફરી છે 24 કલાકમાં, અને છતાં પણ એવી સ્થિતિ છે. ઓલામાં જેમ એને સ્થિતિ છે, ખરેખર એવી જ આપણી સ્થિતિ છે. ભલે એને તીવ્ર કસાય છે, તીવ્ર પાપનો, પણ આપણને પણ રાગ દ્વેષની આકૃતા ઓછી નથી. એક વિષય મળે છે સંતોષ થવાનો જ નથી. કેટલો સંતોષ થશે? આજ કેટલા લાડવા ખાઈ શકશું? વધારે વધારે છે. ખાતા વખતે પણ ભોગવવાની આકૃતા તો કોન્સ્ટન્ટ રહ્યા કરે. આપણને એનું રિયલાઇઝેશન ભલે ન થતું હોય, આપણે એને ભલે માનતા ન હોય, પણ ત્યાં પણ કોન્સ્ટન્ટ આકૃતા આકૃતા ને આકૃતા રહ્યા કરતી હોય છે. કહે છે કે આ જોઈને જ્ઞાનીને વૈરાગ્ય આવે છે. આ બધું પ્રત્યક્ષ નજરે જોતી હોવ તેવી રીતે જણાય છે. જાણે સામે નજર સમક્ષ બનતું હોય એવું જણાય છે. આપણને વાત લખી છે એના માટે કે આપણા જીવનમાં પણ એ પ્રકારનો વૈરાગ્ય થવો જોઈએ કે આવા પાપ મારે હવે ભૂલે ચૂકે પણ, જાણે અજાણે ભૂલે ચૂકે સપનામાં પણ હવે મારે કરવા નથી, એવી અંદરમાં ભાવના જાગે તો એના માટે અહીંયા આગળ ધર્મમાં વિતરાગી માર્ગમાં તેના માટે ઉપાય બતાવ્યો છે. નરકની અશુચિમય પૃથ્વી કોઈ પ્રકારની જ્ઞાનની નિર્મળતાને કારણે પ્રત્યક્ષની જેમ જણાય છે. આ વાત પૂર્વે દેવભવે જોયેલી હોય તેમાંથી યાદ આવતી હોય, એમાંથી પણ હોય. નરકની અશુચિમય પૃથ્વી, નરકની અતિશય પ્રતિકૂળતા, તે પ્રત્યક્ષની જેમ જણાય છે. ફરીથી જે જણાય છે તે નિસંશય છે. શું છે? કોઈ કદાચ તમે કોઈ માને ન માને, જે જણાય છે, જે વાત આ લખી છે એ કેવી છે? વિધાઉટ ડાઉટ, નિસંશય, વિધાઉટ ધ સ્લાઇટેસ્ટ ઓફ ડાઉટ, જેવી આ પ્રત્યક્ષ નજરે જોયેલી વાત છે. જેમ ઘરમાં બેઠા સામે કોઈ વસ્તુ ચાલતી હોય ને જોતા હોઈએ, એવી રીતે આ પ્રત્યક્ષ જોઈ નિસંશય શંકા વગરની આવી વાત છે. તો આપણા પાસે પણ હજી પાછા વળવાનો, દુઃખથી પાછા વળવાનો, પાપથી પાછા વળવાનો અવકાશ છે. એવા દુઃખ આપણને તો ન હો, પણ જગતના કોઈ પણ જીવોને એવું દુઃખ ન હોય. ભલે આપણો કોઈ વિરોધી પણ હો, તો પણ એવી ભાવના એના જીવનમાં હોવી નો જે તું નરકમાં આ જાય. અરે ભાઈ, એને એક વિચાર તો કર, શબ્દ બોલે છે નરક, પણ એની પાછળનું કેટલી તીવ્રતાનું દુઃખ છે. મને પણ ન હો અને જગતના કોઈ જીવો પણ એવા પાપ કરીને એવા સ્થાનમાં ન જા. હવે આપણે છડાળામાં જે ચાલતો વિષય છે, આ તો થોડુંક આ પુસ્તક દરેકને આવશે, ન આવે તો ખરેખર થોડુંક વાંચવા જેવું છે, એમાંથી આપણને ઘણું શીખવાનું મળે એવું છે. ના, બધું તો નથી. હા, બરોબર છે, બરોબર છે, એવું જ આવ્યું હતું અને એવું હતું જ. એ પછી આપણે લઈએ આ થોડુંક આ કોઈ પ્રશ્ન હોય તો છેલ્લે આપણે લેશું. હવે આપણે અહીંયા 42 પાનું છે, બીજી ઢાળ છે 42 પાનું. થોડો વચ્ચે ઘણો ગેપ પડી ગયો છે એટલે કદાચ ફરીથી આપણે લઈએ છીએ. 9મી અને 10મી ગાથાનું શરૂઆત છે. આમાં ગ્રહિત મિથ્યા દર્શન અને કુગુરુના લક્ષણ. આ બીજી ઢાળમાં કોની વાત છે કે પહેલી ઢાળમાં ચાર ગતિના દુઃખનું વર્ણન કર્યું કે કોઈ પણ ગતિમાં દુઃખ છે એને, ચાહે સો સ્વર્ગમાં હો, નરકમાં હો, મનુષ્યમાં હો, એ દુઃખનું કારણ શું છે કે મિથ્યાત્વ ભાવ તે એને દુઃખનું કારણ છે. ઊંધી માન્યતા, ઊંધી શ્રદ્ધા. એની ઊંધી શ્રદ્ધામાં બે પ્રકાર છે, ગ્રહિત અને અગ્રહિત. ગ્રહિત એટલે આ ભાવમાં આપણે નવું ગ્રહણ કર્યું છે, અગ્રહિત એટલે પહેલા સંસ્કાર, પૂર્વ ભાવથી સંસ્કાર લઈને આવ્યા છે. તો એની આપણને વાત થઈ ગઈ છે. અગ્રહિત કોને કહેવાય કે સાત તત્વ સંબંધીની ભૂલ, જીવને અજીવ માને, અજીવને જીવ માને, આશ્રવ બંધ દુઃખદાયક હોવા છતાં એને સારા માને છે, સંવર નિદ્રા મોક્ષ સુખદાયક હોવા છતાં તેને દુઃખદાયક માને. ભાઈ, આ ધર્મ કરવો કેટલી બધી માથાકૂટ, કેટલું બધું દુઃખ હોય. મુનિ દશામાં તો વન જંગલમાં એકલા રહેવું ને આવું બધું બહુ દુઃખદાયક છે, એમ જે માને છે તે સાત તત્વોની ભૂલ છે. અરે ભાઈ, તું જેને દુઃખ માને છે, એક મુનિરાજનો વિચાર તો કર, એમને દુઃખ છે કે એમની શું સ્થિતિ છે કે એમને આત્માના આનંદમાં એવી લીનતા જામી છે કે જગતમાં જેને તું દુઃખ કહે છે કે નહીં જોવા માટે પણ ફુરસદ મળતી નથી. પોતાના આત્માના આનંદમાં એવી લીનતા સ્થિરતા જામી છે કે જગતમાં શું ઠંડી ગરમી કે દિવસ કે રાત એ પણ જોવાની જેને ફુરસદ હોતી નથી. એ મુનિરાજ આનંદ કરે છે, આનંદને ભોગવે છે. કેમ, એકદમ ભૂખ લાગી હોય, ઘરે આવ્યા હોય, પણ સરસ મજાનો ટીવીમાં પ્રોગ્રામ કંઈક આવતો હોય, અથવા કોઈ માને આજ તમારા ઉપર કોઈનો કાગળ આવે, કેમ ખોલીને બેસવા આવજે, ભૂલાઈ જાય બધું, શું કામ હતું શું એ બધું. કોઈ પણ એક વિષયમાં રસથી જ્યાં આપણે જઈએ છીએ ત્યાં બીજું બધું. એમ મુનિરાજને આત્માના આનંદમાં એવો ઉભરો આવ્યો છે કે જગતમાં એમને કોઈ પણ બીજું શું થાય છે પણ જોવાનો વિકલ્પ પણ ઉત્પન્ન થતો નથી. તો ચારેય ગતિમાં દુઃખ છે અને દુઃખનું કારણ એ મિથ્યાત્વ, મિથ્યાત્વમાં અગ્રહિત. હવે ગ્રહિતની આમાં વાત ચાલે છે કે જે સાત તત્વની ભૂલ તે અગ્રહિત છે, એની સાથે જે જ્ઞાન છે તે બધું અગ્રહિત મિથ્યા જ્ઞાન છે, અને એની સાથે જે કાંઈ શુભ વિકલ્પ કરે છે દયાદાનના તે બધું અગ્રહિત મિથ્યા ચારિત્ર છે. હવે ગ્રહિત આ ભાવમાં જે નવું ગ્રહણ કરીએ છીએ તેની વાત આપણને આમાં 42 પાના ઉપર 9મી અને 10મી ગાથામાં કરે છે. થોડુંક આપણે ચાલી ગયું હતું, ફરીથી આપણે એનું અનુસંધાન માટે લઈએ છીએ. જો ખોટા ગુરુની, ખોટા દેવની અને ખોટા ધર્મની સેવા કરે છે તે ઘણા લાંબા સમય સુધી મિથ્યા દર્શન જ પોષે છે. કોઈને વળી એમ થાય કે કોઈને ખોટા શું કામ માનવા, બધાય સારા, આપણે કોઈ સારા ને કોઈ ખરાબ એવા ભાગલા પાડવા જ નહીં. બ્રોડ માઇન્ડેડ થવું ને, બ્રોડ સેન્સથી રહેવાનું, બધાય સારા. ખરેખર જગતમાં આપણે એવું માનીએ છીએ બધે, કોઈ સજ્જન દુર્જન જગતમાં હોતા જ નથી. વસ્તુ ઓરિજિનલ ને ડુપ્લિકેટ હોતી નથી, બધે વસ્તુ ગમે તેવી જઈને લઈ આવીએ છીએ આપણે કે ચેકઆઉટ કરીએ છીએ ત્યાં. ઘણો વિચાર કરીએ છીએ કે ને વસ્તુ બરાબર છે કે નહીં, એનો દરેક કંપનીનો પોતાનો ટ્રેડમાર્ક ને બધું જે હોય છે આઈડેન્ટિફાય કરવાને એ લોકો તો આપતા હોય છે ને, પછી એક્સપાયરી ડેટ છે કે નહીં, એનો પ્રાઇસ શું છે, બધી કેટલી જાતનો વિચાર કરીએ છીએ. જગતમાં બધું જ સારું માનીએ છીએ, બધું જ સરખું, મરચી સરખું ને સાકર એ સરખા, એમાં શું છે? બધાય સરખા જો માનવા હોય તો ગરમી પણ સરખી ને બરફ પણ સરખો ને અગ્નિ પણ સરખી, કે જ્યાં જેમ છે એમ જાણીએ છીએ. સોનાને સોનું જાણીએ છીએ ને પિત્તળને, કે બે સરખા માનીએ છીએ? સરખા માનતા જ કોઈ પિત્તળ આપતું હોય તો સામે સોનું આપી દેશો ને? કારણ કે ન્યાય એને શું થાય છે, એને લોસ લાગે છે, નુકસાન લાગે છે કે ભાઈ પૈસા એમાં ખોટા જાય છે. અરે ન્યાય તો તને જેમ લોસ નુકસાન લાગે છે, એમ અહીંયા તારા ધર્મમાં તને આત્મામાં તને નુકસાન થાય. કોઈ ખોટા માર્ગે જો ગયો તો જગતમાં તું દુઃખી થયા વગર રહીશ નહીં. જગતમાં સાચું ખોટું બે હોય છે, બે ને બે ના ચાર બધા સાચા જ હોય ને, જે લખીએ ટુ પ્લસ ટુ ના આન્સર લખી બધા સાચા ને, બધા સાચા. કોઈ પાંચ લખી એ સાચો, ત્રણ લખી એ સાચો, ચાર લખી એ સાચો, બધા સાચા, એમાં શું કામ, એવા ભેદ શું કામ પાડવા? સાચો ના ખોટો, ઓલ આર ઇક્વલ, ઓલ આર બધું સરખું છે ને. આપણે તો કે ન્યા સાચું ખોટું કરીએ છીએ, કરીએ છીએ કે નહીં? જગતમાં એમ હોવું જોઈએ કે સાચાને હું સ્વીકારીશ, ખોટા પ્રત્યે મને દ્વેષ ભાવ નથી, એમ હોવું જોઈએ. બાકી સાચાને સાચું, ખોટાને ખોટું, તો એને એના જીવનમાં સ્વીકારવું, એ તો એની વિવેક બુદ્ધિ છે. સાચા ખોટાનું જો ખબર નથી પડતી, એનો અર્થ કે એનામાં પરીક્ષા બુદ્ધિ નથી. હી કેનોટ જજ, એ જજ નથી કરતો, એટલે બધાને સરખા માને છે. બાકી જગતમાં સાચું પણ છે અને ખોટું પણ. હા, એટલી વાત હોય ભાઈ, કોઈ ખોટું માને છે તો ભાઈ તારો અભિપ્રાય તારી પાસે, મને તારા પ્રત્યે કોઈ દ્વેષ ભાવ કે એવું નથી. પણ સત્ય તો હોય છે, એ તારે શોધવું જોઈએ, એટલું તો આપણે એને શાંતથી કહી શકીએ છીએ. તારે જે માનવું છૂટ છે, પણ જગતમાં બધું જ સાચું હોતું નથી. સાચું કેટલું હોય છે? બે ને બે ચારના જવાબ કેટલા સાચા હોય છે અને ખોટા કેટલા હોય છે? એટલે જગતમાં સત્ય જ હંમેશા ઓછું હોય છે, બાકી ખોટા માનનારા તો ઘણા જ હોય છે. એટલે એવું કોઈ દી કલ્પના ન કરી કે બધા સાચા. તો અહીંયા કહે છે, એમ ક્યાંક અજ્ઞાન ભાવથી પોતાની વિવેક બુદ્ધિને ખોઈને ખોટા ગુરુને, ખોટા દેવને કે ખોટા ધર્મની જો સેવા કરે છે, એનો ફોલોઅર્સ બને છે, એને માને છે, એને સ્વીકારે છે, તો ઘણા લાંબા સમય સુધી એનો અંત લાવવો બહુ મુશ્કેલ છે. મિથ્યા દર્શનને જ પોષે છે. દર્શન મોની સ્થિતિ કેટલી છે? 70 કરોડા કોડી સાગરૂપ. બહુ લાંબો કાળ છે, એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. એટલા માટે ચેતવણી આપે છે. એ તારે જજ કરવાનું કે સાચા કોણ છે, ખોટા કોણ છે, તારી જજ એની વ્યાખ્યા આગળ આપશે. ખોટા કોને કહેવાય, સાચા કોને કહેવાય, એ તો તારે નિર્ણય કરવો જોઈએ. જગતમાં કોઈની પાસે સંબંધ આપણે નથી બાંધતા. દરેકની સાથે રિલેશન કરી લઈએ છીએ કે વિચાર કરે ભાઈ, સંબંધ બાંધતા પહેલાં એ સજ્જન છે કે નથી, કેટલા પ્રકારનું ન ખબર હોય તો એના રિલેશનમાં એનો રેફરન્સ કઢાવીએ છીએ. ધંધામાં એમાં શું કરે, ધંધામાં એમાં શું છે, બેંક પાસેથી એના બેંકર્સ પાસે જઈને એનો રેફરન્સ નથી કઢાવતા? માર્કેટમાંથી એનું નામ કઢાવે છે કે નહીં, ભાઈ એને શું કેવી રીતે? ત્યાં તો બધે થાય છે, અહીંયા કદાચ થતું જે હોય રિપોર્ટ મેળવે માર્કેટમાં, એનું વેર હી સ્ટેન્ડ્સ, એનું કેપેસિટી કેટલી છે. તો એ દરેકમાં આપણે જ્યાં આપણો વિવેક શક્તિ ઉપયોગ કરીએ છીએ, તો ધર્મમાં પણ હું ક્યાંય ખોટા માર્ગે તો નથી ચડી જતો ને, એમ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો. એમ ન હોય કે બસ પથ્થર એટલા માથા હમાવતો જાય, એવું હોઈ શકે નહીં. તો આવી જો ભૂલ થઈ, ઓલામાં તો એક થોડીક કદાચ હશે, થોડાક પૈસાની, આ તો આખા ભવનો સવાલ છે. એક જો ખોટે ગયો તો અનંત ભવ વધારશે, અને સાચે આવ્યો તો અનંત ભવ કાપશે. સાચા દેવગુરુ શાસ્ત્રના યોગમાં આવ્યો તો તને અનંત ભવ કાપવાનો યોગ મળશે, અને ખોટામાં ક્યાંક ચડી ગયો તો અનંત ભવ વધી જશે. માટે મોટી જવાબદારી છે એ સાચા માટે એને અભ્યાસ કરવો. ભલે જેને કોઈને ટાઈમ લે જુદી વાત છે, પણ પરીક્ષા તો જરૂર કરવી જ જોઈએ. સાચા ખોટાની ટાઈમ લાગે એને સમય છે, પણ એકવાર એને નક્કી તો કરવું જ પડશે. જેની એ તો અલ્ટિમેટ તો પુન પાપ ને આધીન છે. ગમે તેટલો રિપોર્ટ કરાય, બહુ સારી પાર્ટી ને ગમે તે કર્યું હોય અને પાપ નો ઉદય તે જ પાર્ટી પેલા તો ફેલ જતી હોય છે ને. ઘણું એવું બનતું હોય છે કે જેને સાઉન્ડ જેના પ્રિન્સિપલ કહેવાય, એસ્ટાબ્લિશપણાના સાઉન્ડ જે ફેક્ટર કહેવાય એ પણ જોઈને ચેક કરતા હોય. શેર બજારમાં શું બધા જેટલા ઇન્વેસ્ટ કરતા હોય કોઈ એમને જોયા વગર કરતા હશે, બધા કમાય છે. અંતરમાં મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ ધારણ કરે છે અને બહારથી ધન અને કપડાં વગેરે ઉપર પ્રેમ રાખે છે અને મહાત્માપણાનો ભાવ ગ્રહણ કરીને ખોટા વેશોને ધારણ કરે તે કુગુરુ કહેવાય છે. લક્ષણ આપે છે કુગુરુ કોને કહેવાય, પોતાને જ અંદરમાં રાગ દ્વેષ મિથ્યાત્વ પડ્યા હોય. જે પોતે રાગ દ્વેષ રૂપે પણમતો હોય, એને સારો કહેતો હોય, એનાથી લાભ મનાવતો, એ પોતે રાગ છોડવાનું કેમ કહી શકે? વિતરાગનો માર્ગ તો કેવો છે? રાગ દ્વેષ છોડવાનું કહે છે, પણ જેને અંદરમાં જ મિથ્યાત્વ રાગ દ્વેષની મમતા પડી, પરિગ્રહની મમતા છોડી છે, બીજાને એમ કહી શકે કે પરિગ્રહ છોડજો? જેને પોતાને સ્મોકિંગની હેબિટ હોય કોને કહી શકે કે સ્મોકિંગ છોડજો, સ્મોકિંગ ઇઝ અ બેડ હેબિટ? એમ અહીંયા કહે છે કુગુરુ કોણ કહેવાય કે અંદરમાં પોતાને રાગ દ્વેષ મોહ અજ્ઞાનતા કસાય ગમે છે. અને જગતમાં તો કેવો ઉપદેશ આપે, રાગ દ્વેષ છોડો, કસાય છોડો, શાંત થાઓ, શાંત થાઓ. પોતાને પરિગ્રહ ગમે છે અને જગતમાં એમ કે પરિગ્રહ ઓછો રાખો, એ બધું કુગુરુના લક્ષણ છે. પોતાની કથન અને કરણીમાં એકરૂપતા હોવી જોઈએ. જેનું કથન ને કરણીમાં ફરક છે અને જગતમાં શું કહેવાય છે, માયાચારી, કપટી, કપટી કહેવાય. પોતે બોલે કાંઈક, કરે કાંઈક, એમ જગતમાં અહીંયા જ્ઞાની કોને કહેવાય કે જે પ્રકારે અંદરમાં પોતાને અનુભવ થયો છે એ જ પ્રમાણે કહે છે, એમાં જરા પણ વિપરીતતા હોતી નથી. તો જે કુગુરુ છે અંદરમાં મિથ્યાત્વ આદિ પડ્યા છે અને બહારથી ધન લક્ષ્મી વૈભવ આબરૂ મોટાઈ, મને બધા પૂજો માન આપો, મને મોટો કરો, એવું કપડાં ઉપર સ્નેહ રાખે છે, મહાત્માપણાનો ભાવ ધારે છે, આઈ એમ સમથિંગ સ્પેશિયલ છું, બીજા કરતાં કંઈ મોટો છું, એવું પોતાને અભિમાન, અભિમાનપણાનું, મહાત્માપણાનું, મોટાઈપણાનું ભાવ ગ્રહણ કરીને ખોટા વેશોને ધારણ કરે છે. નિગ્રંથ વિતરાગનો જે માર્ગ છે, અંતર બાહ્ય નગ્નપણું જે છે, મોર પીછીને કમંડળ, એ સિવાય બીજું મુનિરાજને હોતું નથી. પણ ખોટા વેશ, કોઈ સફેદ લે, કોઈ વળી ભગવો લે, કોઈ અનેક પ્રકારના આવે તો વેશો લે છે બધા, મોટા મોટા આવે તો જટા રાખે ને વાળ રાખે ને કઈક પ્રકારની વિચિત્રતાઓ બધી શરૂ થઈ. પગમાં ઓલી પહેરે, જાણ નહીં ઓલું લાકડાનું હોય ને, એને લાકડાની પહેરે ને પાવડી, પાદુકા પાવડી જેને, આ બધા ખોટા વેશો છે. વેશ કેવો હોય, વિતરાગતા પ્રાપ્ત કરવું છે તો બહારમાં વેશ પણ એ પ્રકારનો હોય. આજ કોઈ વસ્ત્ર, એક સપોઝ કોઈ એક વસ્ત્ર પહેરે છે, એમાં કેટલા રાગ વધે છે, કલ્પના કરી છે? કપડું પહેર્યું તો મારે એક સ્વચ્છ રાખવું, પછી સ્વચ્છ પછી જરા ધોયું, પણ જરા ઇસ્ત્રી હોય તો સારું પડે, ઇસ્ત્રી કરે છે, ઇસ્ત્રી કરી પછી કડક આર જેને ગુજરાતીમાં કે જે સ્ટાર્ચ, હા એ કરે તો પછી થોડુંક વધારે કપડું છે, જરા સ્મેલ આવે તો જરા છાંટીએ, કેટલા પ્રકાર એના રાગો વધતા છે. શું કરે, આપણે એવું જ કરીએ છીએ ને અત્યારના, આપણી સ્થિતિ છે ને. આ એક કહેવાનો હેતુ શું છે, એક વસ્ત્ર ધારણ કરવાથી રાગની પ્રવૃત્તિ કેટલી ચાલે છે. એ કપડું ફાટે છે, ફાટે છે તો નવું લાવવું પડે છે, પછી કપડામાં પણ કેટલા કોટનનું પહેરવું કે પોલિએસ્ટરનું પહેરવું કે શું પહેરવું, જે આ રાગ વધતા ચાલે છે. વિતરાગના માર્ગમાં નિર્ગ્રંથપણું હોય છે. જો કોઈ પણ એક ગ્રંથ નાનામાં નાનો પણ આવ્યો, ગ્રંથી આવે, તો એની પાછળ રાગ દ્વેષની પરંપરા ચાલી જાય. આ કોઈ અમસ્તો માર્ગ નથી. મુનિરાજની નિગ્રંથ દશા શા માટે છે, સહજપણે એટલો રાગ તૂટ્યા વગર રહેતો નથી. આપણે વાત કરી હતી બાવાજી લંગોટી રાખે ક્યાં સુધી પહોંચે છે, એ રાગની પરંપરા છે. એટલે વિતરાગના માર્ગમાં નિર્ગ્રંથ દશા છે. બારમાં ખાલી મોર પીચ, એ પણ શેના માટે છે, કરુણા અને દયા માટે. તીર્થંકરને તો એ પણ ન હોય, હા તીર્થંકરને, કારણ કે એમને તો આહાર હોય પણ નિહાર નથી, એટલે કમંડળના પાણીની જરૂર નથી. મુનિદશામાં, મુનિદશાની જ વાત ચાલે છે. અને એમને તો એવી સહજ એવી સ્થિતિ છે કે કોઈના એના નિમિત્તે કોઈના જીવની હિંસા થાય જ નહીં, એવા તો પુન લઈને આવ્યા છે, એવા પુન લઈને આવ્યા છે. આપણે તો એવા પુન ક્યાં છે, અહીંથી જવું પડે છે કામ કરવાનું, કેટલા બધા જીવો નીચે મળતા. એમને એવી સહજ પણ યોગ હોય છે કે એમને કોઈ દી મોર પીછી કમંડળ કે શાસ્ત્ર કઈ જરૂર જ પડતી નથી. તો એવી આ દશા મોર પીછી કરુણાનું છે, કમંડળનું પાણી સેના માટે છે, શૌચ માટેનું અને શાસ્ત્ર તે જ્ઞાન માટે. મુનિદશા લે ત્યારે જ મોર પીછી કમંડળ, તો મુનિદશાની વાત છે. તો અહીંયા કુગુરુ છે એની એક તો વાત કરી કે બારમાં વસ્ત્ર આદિ નવા નવા વેશ ધારણ કરે, અંદરમાં રાગ દ્વેષ મોહ છે, મોટાઈ જગતમાં પૂજાવું છે, જગતમાં માન લેવું છે, જગતની મોટાઈ. અરે ભાઈ, તને તારા આત્માનું માન મેળવીશ ને તો આખું જગત તને પૂજવા આવશે. તારે જગતને નહીં કહેવું પડે, અંદરમાં જે આત્માની આરાધના કરીને જે પરમાત્મા થાય છે એનું આખું જગત નમસ્કાર કરવા આવે. જગત પાસેથી માન લેવાનું ન હોય, જગતના માનથી તું ભાગીશ તો આખું જગત માન આપ્યા વગર રહેશે. ને માગે તેને ભાગે, આગે ત્યાગે તેને આગે છે. માગવાથી મનતું નથી. ખોટા વેશોને ધારણ કરે છે તે કુગુરુ કહેવાય છે. અને કુગુરુ કહેવાય છે સંસારરૂપી સમુદ્રમાં પથ્થરની નૌકા સમાન છે. સમુદ્ર છે એની અંદર પથ્થરની નૌકા મૂકીએ છીએ તો શું થાય છે, નૌકા તો ડૂબે છે પણ એ નૌકાની અંદર બેસનારા બીજા પણ ડૂબી જાય છે. એમ કુગુરુ તો ચાર ગતિમાં પરિભ્રમણ કરવાના છે, એનો જે સંગ કરશે એના જે સેવક થશે એ પણ ચાર ગતિમાં અખડવાના. આ કુગુરુની વાત કરી છે એના પ્રત્યે દ્વેષ ભાવતી નથી, ખોટા રસ્તે બચવા માટેની વાત છે. ડૉક્ટર એમ કે રોગ થયો હોય અને સામે વોર્નિંગ પણ આપે ને જો દવા નહીં લ્યો તો પછી વધી જશે, તો એ શું છે, એના પ્રત્યે દ્વેષ ભાવથી કહે છે પેશન્ટને કે એની સારા માટે, એની સિરિયસનેસ દેખાડવા માટે કે જો આ દવા ન લીધી તો આ રોગ એકદમ વધી જશે, માટે દવા લેવી જરૂર છે. એના માટે કે એમ આ કુગુરુના લક્ષણ કોઈના પ્રત્યે દ્વેષ ભાવથી નથી, પણ અજ્ઞાન ભાવે આપણે ક્યાંક એવામાં ઊંધા રસ્તે ચડી ગયા હોઈએ એનાથી બચવા માટે કહેવામાં આવે છે. એનો ભાવાર્થ કુગુરુ કુદેવ અને કુધર્મની સેવા કરવાથી ઘણા કાળ સુધી મિથ્યાત્વનું જ પોષણ થાય છે. ઘણા કાળ સુધી ઊંધી માન્યતા અને એના કારણે ચાર ગતિમાં દુઃખ એને ભોગવવા પડશે. કુદગુરુ કુદેવ અને કુધર્મ એની સેવા, સેવા એટલે એના ફોલોઅર્સ થાય, એની આજ્ઞામાં રહીએ, એ જે કે માન્ય એમ કરવાથી ઘણા લાંબા કાળ સુધી મિથ્યાત્વનું જ પોષણ થાય છે. એટલે કે કુગુરુ કુદેવ અને કુધર્મનું સેવન જ ગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. આ ભાવમાં આપણે નવું ગ્રહણ કરીએ છીએ, કોઈ પહેલેથી સંસ્કાર લઈને નથી આવતા. અહીંયા જ્યાં જ્યાં આપણને સારું લાગે છે ત્યાં માનવા આપણે પહોંચીએ, પહેલેથી કોઈ નથી કીધું હતું આ ધર્મ માનો આ મન, પણ અહીંયા આપણે નવું શીખીએ છીએ. પરિગ્રહ બે પ્રકારના છે, એક અંતરંગ અને બીજો બહિરંગ. આ કુગુરુની વ્યાખ્યા કરવામાં કે છે કુગુરુ કેવા હોય છે, પરિગ્રહ વાળા. અને પરિગ્રહ કેવું છે, અંતરનું છે અને બહારનું, ઇન્ટરનલ અને એક્સટર્નલ. મિથ્યાત્વ રાગ દ્વેષ વગેરે અંતરંગ પરિગ્રહ છે. મિથ્યાત્વ ચાર કસાય અને નવ કસાય એમ 14 એ અંતરના પરિગ્રહ છે. વસ્ત્ર પાત્ર ધન મકાન વગેરે બહિરંગ પરિગ્રહ છે. ધન ધાન્ય દાસ દાસી ક્ષેત્ર મકાન સોનું ચાંદી એ બધા બહારના છે. વસ્ત્રાદિ સહિત હોવા છતાં પોતાને જિનલિંગ ધારક માને છે તે કુગુરુ છે. વસ્ત્ર આદિ પહેરવા છે, રાગ રાખવો છે અને પોતાને શું માને છે, હું તો ભગવાનની આજ્ઞા માનું છું, હું તો જિનના માર્ગમાં છું, તો તેને કુગુરુ કહેવામાં. વિતરાગની આજ્ઞા રાગ રહિત થવાની હોય કે રાગ સહિત રહેવાની હોય, તો વસ્ત્રાદિ પરિગ્રહ શેનું સૂચવે છે, રાગનું સૂચવે છે કે વિતરાગતાનું સૂચવે છે. વસ્ત્ર આપણે પણ પહેરીએ તો કેવી રીતે, રાગ વગર પહેરીએ છીએ. શરીર પ્રત્યેનો રાગ છે કે શરીરને સુંદર દેખાય, શરીરનું પ્રોટેક્શન દેખાય. પરિગ્રહ હંમેશા રાગનું નિમિત્ત છે. તો આ પરિગ્રહ રાખવો, એના લક્ષ કરીને રાગ કરવો, અને પછી પાછું માનવું કે અમે તો વિતરાગના માર્ગમાં જીનલિંગ ધારક છીએ, એ વાત બેસતી. જે પરિગ્રહને તો પરમાત્માએ મુનિદશામાં છોડી દીધો છે. રાજ્ય હતું, ઘરપાટ હતું, બધું વસ્ત્રાદિ જે ઘરેણા એ બધાને તો મુનિદશા વખતે જ છોડી દીધું, અને છતાં એ ગ્રહણ કરે અને માને કે હું મુનિ છું, સાધુ છું, પંચ પરમેષ્ટિમાં આવ્યો છું, તો એ સાચું નથી. તેને કુગુરુ કહેવાય છે. દર્શન પાઉડની ગાથાનો આધાર આપે છે. જૈન માર્ગમાં ત્રણ લિંગ તો શ્રદ્ધાપૂર્વક છે. એક તો જૈન સ્વરૂપ એટલે નિર્ગંત દિગંબર મુનિલિંગ, બીજું ઉત્કૃષ્ટ શ્રાવક રૂપ એટલે 10મી અને 11મી પ્રતિમા ધારક જેને ક્ષુલકને એલક કહીએ, અને ત્રીજું આરિકાઓનું રૂપ એ સ્ત્રીઓનું લિંગ. એ ત્રણ સિવાય કોઈ ચોથું લિંગ સમ્યક દર્શન સ્વરૂપ નથી, સાચા સ્વરૂપે નથી. વિતરાગ માર્ગમાં ઉત્કૃષ્ટ લિંગ એક મુનિદશાનું, પછી પાંચમા ગુણસ્થાને શ્રાવક હોય, શ્રાવકની 11 પડીમાં હોય છે, એમાં સૌથી ઉત્કૃષ્ટ શુલક અને એલક. એ કોઈ મુનિ નથી, પણ મુનિદશા પહેલાંની આવી સ્થિતિ હોય, એક વસ્ત્ર ધારીને પોતે રહેતા હોય છે, એનું નામ શુલકને એલક એવી રીતે કહેવામાં આવતા હોય. પણ એ સાધુનું રૂપ નથી, પોતાનું કેવું છે, પાંચમું ગુણસ્થાન છે, અને સ્ત્રીઓ માટે અર્જિકાનું રૂપ, એક જ સફેદ વસ્ત્ર હોય. આ સિવાય બીજું કોઈ ભગવું પડે કે પીરું પહેરે કે ગમે તે લાલ રંગ પહેરે, ગમે પ્રકારના પહેરે છે ને, એ કોઈ વિતરાગના માર્ગમાં નથી. ઉત્કૃષ્ટ લિંગ તો કેવું સ્વરૂપ છે, નિર્ગ્રંથ મુનિદશા. ત્યાં સુધીની ભૂમિકા ન હોય તો પાંચમા ગુણસ્થાને આવવું છે, એ સિવાય બીજું હોતું નથી. માટે એ ત્રણ લિંગ વિના અન્ય લિંગને જે માને છે તેને જીનમતની શ્રદ્ધા નથી, પણ મિથ્યા દ્રષ્ટિ છે. આ સિવાય ગમે એને માને, ભાઈ આપણે શું કામ છે, ગમે તે 12માં લિંગ ધારે, આપણે તો સારી વાત કરે છે કે નહીં, ઘણા તો એ રીતે જતા હોય, કાંઈક સારી તો વાત કરે છે કે નહીં, તો જાવું ને સારી વાત કરતા હોય. સારી વાત કરે છે તો જૈન દર્શનમાં શું એવી વાત નથી આવતી, તને ન્યાય જવાનું મન થાય. જૈન દર્શનમાં શું ઓછી વાત કરે છે, તને બીજા પાસેથી સાંભળવા જવાનું મન થાય છે. બીજા વાત કરે છે તો કેટલી કરશે, કા તો પૂન કરો, શાંત ભાવ કરો, ગુસ્સો ન કરો, અરે એવી વાત તો જૈન દર્શનમાં તો સાવ સ્થૂળપણે ગણવામાં આવી છે. અહીંયા તો એવો સ્વભાવ, કસાયની મંદતાને પણ છોડીને વિતરાગતા કેમ પ્રાપ્ત કરવી એની વાત છે. કોઈના ઉપર ગુસ્સો ન કરે એમાં શું નવી વાત છે કોઈ. અહીંયા તો કહે છે કોઈના ઉપર ગુસ્સો નહીં, કોઈના પ્રત્યે રાગનો ભાવ પણ ન કર, ત્યાં સુધી જૈન દર્શન કહે. કોઈની દયા પાળવી, કોની પાળવી, કે સામા હ્યુમન બિંગને, એનિમલને, અરે એની કરતાં જૈન દર્શન તો એકેન્દ્રીને દુઃખ નહીં આપતો, ત્યાં સુધીની વાત કરે છે. તને બીજા પાસે જવાની જરૂર જ રહેતી નથી એવું જૈન દર્શન સંપૂર્ણ છે. ઇટ્સ એ એબ્સોલ્યુટ ટ્રુથ, જેને કહે સંપૂર્ણ સત્ય છે. એ સિવાય જગતમાં ક્યાંય સત્ય નથી. જૈન દર્શનમાં અધૂરું નથી ને જગતમાં ક્યાંય વિશેષ નથી. જૈન દર્શનમાં ન હોય એવો કોઈ તત્વજ્ઞાન, એવો કોઈ પ્રિન્સિપલ બીજે જગતમાં ક્યાંય છે નહીં. હોય તો કોઈ બતાવી આપે કે આવી વાત તમારા જૈન દર્શનમાં નથી આવતી. જૈન દર્શન સંપૂર્ણ છે. શા માટે સંપૂર્ણ છે, એના કેનારા સંપૂર્ણ છે. જૈન દર્શન સંપૂર્ણ છે કારણ કે એના કેનારા સંપૂર્ણ જ્ઞાનવાળા હતા. જૈન દર્શન સત્ય છે, શા માટે, એના કેનારા વિતરાગ હતા. જે વિતરાગ છે એને ક્યારેય ખોટું કહેવાનું હોતું હોતો, સંપૂર્ણ જ્ઞાનવાળા હોવાથી અધૂરું કીધું નથી, વિતરાગ હોવાથી એમણે ખોટું કીધું નથી. એટલો તો પોતાને વિશ્વાસ એના ઉપર હોવો જ જોઈએ. એનું તત્વજ્ઞાનનો અભ્યાસ ન કરીએ, એ તરફ આપણે જઈએ ને પછી જજ કરી લઈએ આપણે કે ના એમાં કાંઈ છે ને એવું તો બધું આવું ખોટું કીધું એમ, આપણને એટલીસ્ટ વી શુડ બી શું કહીએ, હોનેસ્ટ. કોઈના પ્રત્યે ઓપિનિયન આપતા પહેલાં આપણે શું કહીએ, આ ભાઈ કેવા છે એમ કહી દે, એટલે સીધો ઓપિનિયન આપી દો. વી શુડ જજ ભાઈ એની સારી, ભાઈ મને હમણાં ખબર નથી, હું વાત ખાતરી કરીને એમ, ઇટ શુડ બી બિફોર ગિવિંગ એની ઓપિનિયન વી શુડ બી હોનેસ્ટ તો થવું જોઈએ કે નહીં. આ સમુદ્ર કેટલો ઊંડો છે એના માટે મારે ક્યાં જજ કરીને શું કરું, દૂરથી જોતા જોતા કહી દેવું 10 ફૂટ છે 15 ફૂટ, એમ જૈન તત્વજ્ઞાન આપણા જીવનમાં આપણી નજીક આવ્યું છે. વી બોર્ન ઇન અ જૈન ફેમિલી, તો આપણે એટલી તો આપણી ફરજ બને છે એના તત્વજ્ઞાન સુધી તો હું જાઉં, એમાં મને સત્ય મળે છે કે નહીં એટલો તો હું એકવાર જજ કરું, પછી છૂટ છે. સત્ય ન મળે તો બીજે બધા જ બીજા અન્ય ધર્મો તો કેટલા જગતમાં ઠેર ઠેર જોઈએ એટલા મળે છે, પણ જે આપણી પાસે આપણને સહેજે મળ્યો છે એને તો જજ કરીએ કે નહીં કે એમાં સત્ય શું છે. એમ દરેકે જીવે પોતે એ પ્રયત્ન તો કરવો જોઈએ. જૈન ધર્મ સંપૂર્ણ છે અને જૈન ધર્મ સત્ય છે એ વાત એને ખ્યાલમાં જરૂર આવશે. બીજા કહેશે એમ નહીં, પોતાને અંદરમાંથી એવો વિશ્વાસ જાગશે કે જો જગતમાં સત્ય હોય તો જૈન ધર્મમાં જ છે અને પૂર્ણતા હોય તો પણ જૈનમાં જ છે, એવો એને વિશ્વાસ જરૂર આવ્યા વગર રહેશે નહીં. પ્રોવાઈડેડ જવાબદારી એના તત્વજ્ઞાન સુધી આપણે એને પહોંચવું જોઈએ. આ જે કુલિંગના ધારક છે, આગળ આપણે ચાલે છે, ખોટા વેશના ગમે તો આ જગતમાં વેશ બનાવે છે, મિથ્યાત્વાદી અંતરંગ તથા વસ્ત્રાદી બહિરંગ પરિગ્રહ સહિત છે. કુગુરુની વ્યાખ્યા કરે છે, ખોટા લિંગ ધારણ કરે છે, મિથ્યાત્વ રાગ દ્વેષ કસાય અંદરમાં પેડા છે, બારમાં કોઈ વસ્ત્ર પહેરે છે ને હજી ઘણું ઘણું રાખે છે ને, હજી તો આગળ ઘણી વાત આવશે, કોઈ શસ્ત્ર રાખે ને ગદા રાખે ને બધું, ઘણા તો વાઘની સવારી એ નીકળે અને પાછા દેખાવ પણ કહેવાય. એક આપણે જો કોઈના માટે નથી પણ એક એનું ચિત્ર જોઈને આપણને કોઈ શાંત ભાવ થાય છે, કારણ કે પોતાનો દેખાવ જ એવો વિકરાળ હોય છે, હાથમાં ભાલા હોય ને કોક ને આ હોય ને, ત્યાં તો બધે દેવીઓ હોય છે ને બધી, તો અરે ભાઈ જેને જોતા આપણને કસાય ભાવ થાય છે, દ્વેષ ભાવ થાય, એ આપણને વિતરાગતાની વાત કેમ કહી શકે? કારણ કે આજ ભાલો લીધો છે એના માટે, કોઈના માટે પ્રેમ કરવા લીધો હશે, એ શું દેખાડે છે? શું કસાય દેખાડે છે ને, પોતાને ભય છે અને કોઈના પ્રત્યે દ્વેષ છે, તો આવાને માનવાનો તો કોઈ પ્રશ્ન જ નથી હોતો. એટલી પોતાને એટલો સામાન્ય ખ્યાલ તો જરૂર આવી શકે, પણ એક શ્રદ્ધા એક એવી છે ને, જે બાજુ ઢળે ને એ ઢળે છે, એને પછી કોઈ લોજિક નથી હોતું. આજ ભણેલા ગણેલા પણ અંધશ્રદ્ધામાં શા માટે ચાલ્યા જાય છે? અભિપ્રાયને કોઈ લોજિક ઘણી વાર નથી હોતું, બ્લાઇન્ડ ફેથમાં ચાલ્યા જાય છે. પણ આપણને આપણી પાસે તત્વો છે, આપણને ગુરુદેવસિંહના પ્રતાપે એટલું જ્ઞાન છે, સાચું ખોટાનો નિર્ણય આપણે જરૂર કરી શકીએ છીએ. મારે દ્વેષ તો નથી જોતો, મારે રાગ પણ નથી જોતો, મારે વિતરાગતા જોઈએ. કારણ કે જેને રાગ જોઈએ છે એનો અર્થ કે રાગ પછી એને દ્વેષ આવ્યા વગર રહેશે જ નહીં. બધા પ્રત્યે પ્રેમ કરો. અરે બધા પ્રત્યે પ્રેમ કેમ થઈ શકે? એક સજ્જન છે, એક દુર્જન છે, એક સારો છે, એક ખરાબ છે, બધા પ્રત્યે રાગ સરખું હોય? બધાને સરખા માની શકાય છે? ક્યારે શક્ય છે એવું? વિતરાગ થાય છે ત્યારે કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી, બાકી જે વસ્તુ જેવી હોય એવું સાચું જ્ઞાન તો હોય છે. બેમાં ફરક છે. આપણે શું માનીએ છીએ, એ જ્ઞાન એવોઇડ કરવા માટે શું છે, બધાને પ્રેમ કરો. બધા ઘણામાં આવે ને લવ એવરીબડી, એમ કહે છે ને, આઈ લવ યુ, યુ લવ અધર્સ, એમ એ બધું સામ સામે આવતું હોય, જે હોય બહુ ખબર નથી. આપણે કોઈના માટે નથી, આપણે એમાંથી બચવું છે. જગતમાં આવા શું છે, આવા શબ્દોથી આપણે ભોળવાઈ જઈએ. ગુજરાતીમાં જેને કહે છે ને, વી આર સો એટ્રેક્ટ બાય સચ પોલાઇટલી બોલ્યા હોય, શબ્દો બોલ્યા હોય, ઇટ્સ ઇફેક્ટ સો મચ. ખરેખર ફસાવા જેવું છે. કબૂતરને દાણા નાખે છે, પછી શું થાય છે, ચણવા આવે છે, પણ ઝાડથી ફસાઈ જાય છે, ખબર નથી પડતી. એમ ક્યાંક ખોટી રીતે આપણે ફસાઈ જતા હોય છે. મારે એક નિર્ણય કરવો છે, મારે દ્વેષ તો જોતો નથી, મારે ક્યાંય રાગ પણ જોતો, મારે વિતરાગ, જ્યાં વિતરાગતાની વાત થતી હોય ત્યાં હું જઈશ. જગતના જીવો પ્રત્યે રાગ કરવાનું નહીં, અને ઇટ્સ નેવર પોસિબલ. કદાચ કોઈ કરવા માંગતું હોય તો પણ એ રાગ ક્યારે બધા પ્રત્યે થઈ શકતો જ નથી હોતો. આપણે વિતરાગતા કરી, અહીંયા તો કુગુરુના લક્ષણ કહે છે કે બારમાં ગમે તે વેશ ધારણ કરે છે, પોતે અંદરમાં મિથ્યાત્વ રાખે, વસ્ત્રાદિ પરિગ્રહ રાખે છે, પોતાને મુનિ માને છે, મનાવે છે, તે ગુરુ છે. તે કુગુરુ કહેવામાં, પોતાને મુનિ માને, બીજાને એમ કે અમને સાધુ માનો, ગુરુ માનો, મુનિ માનો. એનું આપણને ટાઈમ થઈ ગયો તો પૂરું કરીએ છીએ. જેવી રીતે પથ્થરની નાવ પોતે ડૂબે છે તથા તેમાં બેસનારા પણ ડૂબે છે, એ રીતે કુગુરુ પણ પોતે સંસાર સમુદ્રમાં ડૂબે છે અને તેને વંદન સેવા ભક્તિ કરનારાઓ પણ કેટલા સંસારમાં કલ્પના નથી. હો ખરેખર એક વાર જીવ હલબલી જાય એવું સંસારના દુઃખનું હમણાં તો નરકનું આપણે સાંભળ્યું, ફરીથી એના એક એક શબ્દો ફરીથી સમજવા જેવા છે. આ વાત કેવી છે? નિસંશયપણે વાત છે. આપણા હાથની રેખા જેમ જોતા હોય એમાં કોઈને પૂછવું પડે છે? એમ જ્ઞાની જે વાત લખી છે એવું જોઈને જ લખી, એક અક્ષર પણ વધારે લખાણો નથી. આવા નરક નિગોદના અનંત ભવ તારે કરવા છે કે એમાંથી છૂટવું છે? જો છૂટવું હોય તો આવા કુદે કુગુરુ કુશાસ્ત્રને માનતો નહીં, મિથ્યાત્વ છોડજે, એમ આપણા ઉપર કરુણા કરીને આ વાત કહેવામાં આવે છે. અનંત સંસારમાં ડૂબે છે, અનંત કાળે એને ઉદ્ધારનો માર્ગ પછી મળવાનો નથી. અર્થાત કુગુરુની શ્રદ્ધા ભક્તિ પૂજા વિનય તથા અનુમોદના કરવાથી, અનુમોદના એને પ્રેઝ પણ કરે, અરે યાર ન્યા તો શું બધા ભેગા થયા, શું સુંદર વાત, ભલે પોતે ન ગયો બીજા સાંભળીને વાંચીને પણ અનુમોદના, એમાં પણ એટલું પાપ એને લાગે છે. પોતે શ્રદ્ધા કરે, બિલીફ કરે, એની ભક્તિ કરે, પૂજા કરે, વિનય બહુમાન કરે અને અનુમોદના પણ કરે, અરે ન્યા એટલા બધા માણસો કંઈક તો સારું હશે, બધા બહુ ભેગા થાય, કંઈક ચમત્કાર કરે છે, આકાશમાંથી શું કાઢે છે, વીંટી કાઢે છે ને રાખ કાઢે છે ને તમે કયો, અરે ભાઈ એવું કાઢે એવું તો એક જાદુગરે કરી છે, એમાં શું છે, કરે છે કે ને, મેજિશિયન નથી જોતા, હવે એના કરતા વધારે કરે છે, આ તો સાવ પીસ કરી નાખે છે ને, અહીંયા તો બધે ઘણું વધારે છે. એ તો હતું એમાં, આખે અહીંયા તો બધા મેજિશિયન નથી, આખી પેટીમાં પૂરી દે છે ને પછી ગુમ થાય નીકળે છે. અરે ભાઈ એક એ ભગવાન છે કે હી મે બી એ બેસ્ટ મેજિશિયન, ઇઝ નોટ એ ગોડ, હી મે બી એ બેસ્ટ મેજિશિયન, ઇઝ નોટ એ ગોડ. આપણે મેજિશિયન થવું છે કે ભગવાન થવું છે? એટલે જગતમાં આવી ભ્રમણા તો આપણને જોઈએ તો આપણને દુઃખ થાય છે કે આવો મનુષ્ય ભવ દુર્લભ મળીને પણ જીવો ક્યાં ક્યાં અટવાય છે, એ જોઈને આપણે ખરેખર વૈરાગ કરવાનું. આવા નરકનું જેમ જોઈને દયા આવે છે, કરુણા આવે છે, વૈરાગ્ય આવે છે, એમ આપણને અંદરમાં એમ થાય કે જીવો ક્યાં ફસાઈને પડ્યા છે. અને એ ખરેખર જ્યારે વિચાર આવે છે ત્યારે જ્ઞાનીના ઉપકારનો ખરેખર ખ્યાલ આવે છે કે આપણી ઉપર જ્ઞાનીએ કેટલો ઉપકાર કર્યો છે આપણને કલ્પના નથી. જગતના જીવો ક્યાં ક્યાં ફસાતા હોય, મોટા ભણેલા શાસ્ત્ર કરેલા ઘણા પણ ક્યાંક ને ક્યાંક ફસાય, ત્યારે આપણને આપણા જીવન ઉપર જ્ઞાનીએ શું ઉપકાર કર્યો છે તેની ખરેખર કિંમત લાગે છે. નહીં તો આપણે પણ અનંતકાળ એવી જ દશામાં અનંતકાળમાં હતા. આપણને આવો યોગ મળ્યો છે છતાં હજી અભિમાનમાં રહેવું નથી. આ યોગ ક્યારે પલટી જશે? અંતરમાં કાર્ય કર્યું નથી, સંસ્કાર નાખ્યા નથી, ત્યાં સુધી સંતોષ માનીને બેસવાનું નથી, આવા ભરોસે રહેવાનું નથી, આ યોગ પલટાયા વગર રહેશે નહીં. તો આ અનુમોદના કરવાથી ગ્રહિત મિથ્યાત્વનું સેવન થાય છે અને તેથી જીવ અનંતકાળમાં ભવ ભ્રમણ કરે છે. આ રીતે કુગુરુનું વાત આપણને કીધી. હવે